एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 118 गोत्रयान कवि अयप्पा पणिक्कर। जो गौवत भूमिनी रक्षा करीशू तो गौवत अमारी भूमिनी पण रक्षा करशे। आवा पर्यावरणनो मंत्र जेमा गूंजी उठ्यो छे ते रचना गोत्रयान अयप्पा पणिक्करनी छे। पश्चिमना जगतनुं आधुनिक गान जो टीएस एलियटना वेस्टलैंड काव्यमां मळ्युं छे तो पूर्वना जगतनुं आधुनिक गान पणिक्करना गोत्रयानमां छे। पण गोत्रयान पूर्वनुं गान करता करता आखी मानव जातिनी महाकथाने वर्णवे छे। એટલું જ નહીં પણ માનવજાતના ભૂતકાળનો કોઈ સમય પસંદ કરી એની પૂર્વકથાની વાત માંડીને માનવજાતની ભવિષ્યની દિશાને પણ સૂચવે છે। દુઃખોના દ્રવ્યમાંથી માનવજાત એના જીવનના લયતાલને કેવી રીતે મેળવે છે એનો અર્થ એમાં પડેલો છે। આજની ભારતીય ભાષાઓમાં મલયાલમ ભાષાના કવિ પણિક્કરનું સ્થાન ગણનાપાત્ર કવિઓમાં મોખરે છે। તાજેતરના વર્ષોમાં એમની બધી જ કવિતાના 3 ખંડો અને એમના નિબંધના 2 ખંડો એમ કુલ 5 પુસ્તકોમાં એમનું સાહિત્ય પ્રગટ થઈ ચૂક્યું છે। 1930માં આલપ્પુ જિલ્લાના કોવાલમ ગામમાં જન્મેલા પણિક્કરે ભારતમાં તેમજ વિદેશમાં અંગ્રેજી સાહિત્યનું અધ્યયન કર્યું છે। એમને કેરળ સાહિત્ય અકાદમી અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારો મળેલા છે। ગોત્રયાન પણિક્કરે મહાકાવ્યનો આદર્શ સામે રાખીને લખ્યું છે। ભારતીય વેદોપનિષદો તેમજ ભારતીય પ્રાચીન સાહિત્યની મંત્રભૂમિકા પરથી ઉંચકાયેલું આ દીર્ઘ કાવ્ય ભાષા છંદ અને ભાવોનો ઊંચો સ્તર બતાવે છે। એમાં ભારતીય ભૂતકાળના આર્ય સમયના કોઈ એક ગોત્રનો નાયક પોતાના ગોત્રને ઉત્તરમાંથી દક્ષિણમાં મહાપ્રસ્થાન કરાવી રહ્યો છે એની વાત છે। સવારના બ્રાહ્મ મુહૂર્તના મહાપ્રસ્થાન પહેલાંની રાતથી ગોત્રનો નાયક સંબોધન શરૂ કરે છે અને છેવટે દક્ષિણ તરફની યાત્રાથી કાવ્યનો અંત આવે છે। પણ રાતથી શરૂ થઈ સવારના બ્રાહ્મ મુહૂર્ત સુધી પહોંચતા આ સંબોધનમાં નાયક માત્ર ગોત્રને નહીં પણ જાણે કે સમગ્ર માનવજાતને ઉદ્બોધન કરે છે। 12 સર્ગોમાં વહેંચાયેલું આ દીર્ઘ કાવ્ય તૃષ્ણાથી શરૂ થાય છે અને પછી પ્રસ્થાન અવસ્થા જ્ઞાન મંત્ર યજ્ઞ કર્મ ધ્યાન ધર્મ ગીત દ્રષ્ટિ અને છેવટે યાત્રા આગળ પૂરું થાય છે। અહીં આગે કુચ કરતી પ્રજાની સાથે સાથે જીવનમાંથી પસાર થતા મનુષ્યને અને સમયમાંથી પસાર થતા જીવનને પણ આપણે જોઈએ છીએ। આ દીર્ઘકાવ્ય માત્ર કોઈ ગોત્રનું મહાપ્રસ્થાન નથી રહેતું પણ ગોત્રના મહાપ્રસ્થાનને બહાને સમસ્ત માનવજાતનું સતત ચાલી રહેલું પ્રસ્થાન અને એના સંઘર્ષની ગતિને આપણે અનુભવીએ છીએ। કાવ્યના પ્રારંભે ગોત્રનાયક કહે છે, કાલે સૂરજ ઉગતા જ આપણે એ તરફ પ્રયાણ કરીશું, ડાબો પગ ભૂલ્યા વગર અને જમણો પગ આગળ લંબાવીને। વિકસતું દુઃખ એને જ માત્ર આ પ્રસ્થાનમાં પૂંજી સમજવાની છે। માર્ગમાં અવરોધો આવશે પણ દિવસે સૂર્યને રાતે ચંદ્રને અને અમાસની રાત્રે મનના મહાપ્રકાશને લક્ષ્ય કરવાનો છે। વળી ક્યાં પહોંચીશું એની પૂરેપૂરી અનિશ્ચિતતા છે। દક્ષિણ દિશામાં જવાનું છે અને એ મૃત્યુની દિશા છે પણ મૃત્યુથી ભય પામવાનું નથી। નાયક કહે છે, ભય છે મૃત્યુ માર્ગ, ભય જ પરાજય છે, ભય આત્માનો નિષેધ। આ પ્રસ્થાન કોઈ આર્યાવર્તની શોધમાં કરવાનું છે પણ આર્યાવર્ત પહોંચવાનો કોઈ નકશો પાસે નથી, કોઈ પિતામહે આર્યાવર્ત બતાવ્યું નથી અને તો પણ ધ્રુવને લાખ હાથ જોડી એનાથી ઉલટી દિશામાં દક્ષિણમાં ચાલવાનું છે। નાયકને ખબર છે કે સમયની એક જ દિશા છે એ આવે છે, આવી આવીને જાય છે અને આવતી રહે છે. મનુષ્ય શાશ્વત યાત્રીની જેમ ક્યાંય લાંબો પડાવ નાખ્યા વિના મુકાબલો કરતાં આગળ વધવાનું છે. આ અવસ્થામાં બીજાના દુઃખને અપનાવીને જ દુઃખને દુઃખથી જીતી શકાય છે. કદાચ બે હાથ પસારી અને ખાલી પાછા આવે તો પણ એવી અવસ્થામાં વ્યાપેલી વિમૂઢતાને હસતા મોઢે ઝીલવાની છે. નાયકને ખબર છે કે મનુષ્ય ઇતિહાસ રચવા, અવસ્થા બદલવા સર્જાયો છે. આ દીર્ઘયાત્રા પછી યાત્રાઓનો ગતિ દરમિયાન ભૂમિ પર ન તો શરણાર્થી બનવાનું છે, ન તો આક્રમક બનવાનું છે. યાત્રાઓ દરમિયાન બદલાતી ભાષા, બદલાતા શત્રુઓ, મિત્રો, બદલાતા લક્ષ્ય અને માર્ગ બધાને જીરવવાના છે. મનુષ્ય યાત્રાઓ દરમિયાન પોતાની હસ્તીને શોધવા નીકળ્યો છે, આથી જ આવનારા ઉષ્ણકાળોનો સામનો કરવા એ તૈયાર છે. ગતિશીલ મનુષ્ય માટે ગતિ એ જ માત્ર એનું જીવન છે. નાયક કહે છે, જન્મભૂમિ છોડીને જ્યારે તમે ચાલ્યા છો ત્યારે યાદ રાખો કે જન્મ સ્વયં દીર્ઘયાત્રાનો આરંભ છે. મૃત્યુની વાત ભૂલીને મજા લેવાની છે અને જાણી લેવાનું છે કે અહીં અસ્થિરતા સિવાય કશું સ્થિર નથી. આ યાત્રાઓ દરમિયાન સ્નેહ જ એક મંત્ર હોઈ શકે. સ્નેહનો અંશ જ્યારે જ્યારે ભૂલાયો ત્યારે ત્યારે રાક્ષસો જન્મ્યા છે. જરા પણ સ્નેહ નહીં હોય તો મૂળ અને પાંદડા ફૂટવાના નથી. આમાં તો હાથ થાકી જાય તો પગ સંભાળી લે છે, પગ લપસી પડશે તો હાથ ટેકો આપશે, હાથ પગ ગળી જશે તો મન નિગરાની કરશે અને મન દક્ષે તો આત્મા બચાવ કરશે. આવા સ્નેહનો મંત્ર મહાદુઃખોને અગ્નિમાં પલટી નાખો પછી બે ચરણથી ત્રણ લોકને માફવા અઘરા. આ રીતે જ દુઃખ કાળમાં દુઃખી અને સુખી કાળમાં સુખી થતી જન્માંતર પરંપરા ચાલતી આવે છે. આ જન્માંતર પરંપરાનું લક્ષ્ય કયું? નાયક એક ભરવાડ અને ઘેટાના ટોળાની વાત માંડે છે. ઘાસની શોધમાં ભટકતા ભરવાડ આગળ ભૂત કહે છે, જેટલા બકરા એટલું ઘાસ આપીશ, પણ દરરોજ એક ઘેટું મને ખાવા આપવાનું. પણ ઘેટાઓના બચ્ચાને જોઈ ભરવાડે કહ્યું, એવું ન થાય. ઘાસની શોધમાં ભરવાડ રણમાં આવી પડ્યો ત્યાં એક વિકરાળ પ્રાણી કહે, જેટલા બકરા એટલું ઘાસ આપીશ, પણ દરરોજ બે બકરા ખાવા આપવાના. માતા બકરીઓ બોલી, અમને આપી દો પણ બચ્ચાઓને બચાવો. બચ્ચા બોલ્યા, એવું ન થાય. છેવટે ભરવાડ આગળ વધ્યો. પછી એક ભીમકાય જનાવર સામે આવ્યું, કહે, તું અને તારા બકરા બધા જ મરવાના, કોઈ વિકલ્પ માની લે. માતા બકરીઓ અને બચ્ચાઓને બચાવવા ભરવાડે કહ્યું, બદલામાં તું મને લઈ લે, આમને છોડી દે. આ કથા કહીને ગોત્રનાયકે પોતાની પ્રજાને નાયકનું ઉજળું દ્રષ્ટાંત આપ્યું. સર્વ માતાઓને શુભાસન આપવા વિનંતી કરી, કારણ માતાઓ જ ભવિષ્ય બનાવે છે. નાયક કહે છે, જ્યાં પણ આપણે પહોંચીશું સમજે કે એ આપણી માં છે. ગોત્રનાયકે દક્ષિણ સાગર તટના ગામમાં કોઈ બાળકના જન્મની વાત કરી અને જણાવ્યું કે એ બાળક જ ભવિષ્યમાં આપણા વિશે વાત કરશે. છેવટે પૌ ફાટતા યાત્રાનું મુહૂર્ત આવે છે. ગોત્રનાયક નૃત્યની પ્રતીક્ષા કરતા જીવનની સ્તુતિ કરવાનું કહે છે. પણિક્કરનું ગોત્રયાન આધુનિક મલયાલમ કવિતાનું અને ભારતીય કવિતાનું વિશેષ અર્પણ છે.